અશ્વત્થામાને શિબિરના દ્વાર પર થયેલ અનુભવથી કૃપાચાર્ય અને કૃતવર્મા સાવ અજાણ છે. અશ્વત્થામાએ જે જોયું સાંભળ્યું તે જો તેમણે જોયું સાંભળ્યું હોત તો તેઓ કદાચ ડગમગી ગયા હોત, અને તે પછી જે થયું તે બધું અશ્વત્થામાને એકલે હાથે જ કરવું પડ્યું હોત. પણ કૃપાચાર્ય અને કૃતવર્માએ તો ફક્ત એટલું જ જોયું કે અશ્વત્થામા પાંડવોના શિબિરમાં દાખલ થઈ ગયો. પાંડવ પક્ષીય એકે જણ શિબિરના દ્વારમાંથી છટકવા ન પામે તે જોવાની જવાબદારી તેમની હતી, એટલે દ્વાર પાસે પ્રહાર સજર થઈને તેઓ ઊભા રહ્યા. અશ્વત્થામા પાંડવોની શિબિરનો નકશો બરાબર જાણતો હતો. ધીરે રહીને તે ધૃષ્ટદ્યુમ્નના નિલયમાં દાખલ થયો. સૌ વિજયના ઘેરમાં સૂતા હતા. 18 દિવસના સતત યુદ્ધનો થાક સૌ નિરાતે ઉતારી રહ્યા હતા. અશ્વત્થામાએ ધૃષ્ટદ્યુમ્નને પોતાના પલંગ પર સૂતેલો દીઠો. રેશમી રજાઈઓ પર તે સૂતો હતો. ધૂપથી તેમજ પુષ્પથી તેનો શયનખંડ સુવાસિત હતો. ભયનું હવે કશું જ કારણ ક્યાંય રહ્યું નથી. એવી સંપૂર્ણ નિર્ભયતાથી લાગણીથી તે સૂતો હતો. અશ્વત્થામાએ તેને લાત મારીને જગાડ્યો. આંખો ઉઘાડતા જ અશ્વત્થામાને તેણે ખડક સાથે પોતા ઉપર ઝરૂંબેલો જોયો. પરિસ્થિતિ પામી જતાં તેને જરા પણ વાર ન લાગી, અને હવે વિચાર કરવા જેટલો સમય પણ ક્યાં હતો. પલંગ પરથી છલાંગ મારીને તે નીચે ઉતરવા જતો હતો ત્યાં અશ્વત્થામાએ તેને કેસથી પકડ્યો અને પછી હાથ વડે પૃથ્વી સાથે ચાંપી દીધો. અશ્વત્થામાના આ ઓચિંતા અને ઝડપી હમલા સામે ઊંઘના ધારણામાંથી હજુ પૂરો બહાર નથી આવી રહ્યો એવો પ્રદ્યુમન કશું જ ન કરી શક્યો. તેની ડોક અને છાતીને ભીસીને અશ્વત્થામાએ તેને ખૂબ પશુમાર માર્યો. કોઈ ઢોરને મારે એમ માર્યો. એ મારની વેદના એટલી બધી તીવ્ર હતી કે આચાર્ય પુત્ર હવે વાર ન લગાડ, શસ્ત્ર વડે મને મારી નાખ એવી વિનંતી ધૃષ્ટદ્યુમ્નને ગરામાંથી અને મોઢામાંથી માંડ માંડ બહાર આવતા અત્યંત અસ્પષ્ટ શબ્દોમાં કરવી પડી. પણ અશ્વત્થામા તો વેર અને રોષથી પાગલ હતો. ગુરુ ઘાતીઓને મૃત્યુ ન હોય એમને તો આમ જ મારી નાખવા જોઈએ, રીબાવી રીબાવીને, એમ કહીને ધૃષ્ટદ્યુમ્નના મર્મસ્થાનમાં પગના નખ તેણે ભરવવા માંડ્યા. પ્રદ્યુમ્નની ચીસોથી તેની સ્ત્રીઓ અને તેના અંગરક્ષકો જાગી પડ્યા. પણ પોતાના સ્વામીની આવી દુર્દશા કરનાર કોઈ સામાન્ય માનવી નહીં, પણ કોઈ અમાનુષી સત્વ જ હોવું જોઈએ. ભૂત પ્રેત પિશાચ આદિ એમ માનીને તેઓ નાસી ગયા. ધૃષ્ટદ્યુમ્ને યમ સદન પહોંચાડીને અશ્વત્થામા નજીકમાં જ સૂતેલા પણ હજુ જાગેલ નહીં એવા ઉત્મૌજા તરફ વર્યો અને એ જ રીતે એને ઢોરમાર મારી મારીને મારી નાખ્યો. દરમિયાન યુદ્ધામન્યુ જે પણ નજીકમાં જ ક્યાંક સૂતો હતો તે જાગી ગયો અને અશ્વત્થામાની સામે આવીને તેણે તેના પર ગદા ઝીકી. પણ સફળતાથી વધુ દારૂણ બનેલ અશ્વત્થામાએ ગદાનો એ પ્રહાર ચૂકવી યુદ્ધામન્યુને ધરતી પર પછાડ્યો અને જોત જોતામાં પૂરો કરી નાખ્યો. બસ પછી તો પાંડવોની આખી છાવણીમાં ભયનું ગભરાટનું વિહ્વલતાનું અવ્યવસ્થાનું નાશભાગનું અને ચીસાચીસનું વાતાવરણ સર્જાઈ ગયું. રીડિયારમણથી જાગી પડેલ ઘણા ખરાઓએ તો એમ જ માની લીધું હતું એ જમાનાની તાસીર પ્રમાણે કે આ કોઈ ભૂત પ્રેતની લીલા છે, અને સૌ મનમાં આવે તેમ નાસવા માંડ્યા. અને કશો પણ સામનો ન થતાં અત્યંત બેફામ બનેલ અશ્વત્થામા સૌને આડે હાથે પીટવા માંડ્યો, અને હાથમાં આવ્યા તેને પૂરા કરતો કરતો એ થોડીક જ વારમાં દ્રૌપદીના 5 પુત્રો જ્યાં સૂતા હતા ત્યાં આવી પહોંચ્યો. અશ્વત્થામાને તેમણે તરત જ ઓળખી લીધો, પણ રક્તપાતે રઘવાયા કરેલ અને શિવના ખડગે અજય બનાવેલ અશ્વત્થામા પાસે તેમનું કશું જ ન ચાલ્યું અને થોડાક જ વખતમાં પ્રતિવિંધ્ય સુતસોમ સત્તાનિક શ્રુતકર્મા અને શ્રુતકીર્તિ દ્રૌપદીના પાંચેય પુત્રો તેમજ શિખંડીના ઢીમ ઢરી ગયા. યશ્ય શિષ્ટમ વિરાટસ્ય બલમ તુ ભૃરામ આદ્રવતઃ દ્રુપસ્ય ચ પુત્રાણામ પૌત્રાણામ સુહદામપિ ચકાર ચકાર કદનમ ઘોરમ દ્રષ્ટવા મહાબલઃ. વિરાટનું જે બાકીનું સૈન્ય હતું તેનું તેમજ દ્રુપદના પુત્રો અને મિત્રો સુદ્ધા સૌનું એણે ઘોર નિકંદન કાઢ્યું. હવે આપણો વિજય થઈ ગયો એમ માનીને નાચગાનમાં મશગુલ થયેલા અને પછી મોડી રાતે નિંદ્રાવશ થયેલા એ સૌને તો આ વખતે એમ જ લાગ્યું કે નિંદ્રા તો હજુ એમની આંખો અને એમના અંગોમાં ભારોભાર ભરી હશે. અશ્વત્થામાં એકલો જ તેમના સંહાર નથી કરી રહ્યો, એની મદદે સાક્ષાત કાલી ઉતરી આવી છે, કાલરાત્રિ ઉતરી આવી છે. ખરેખર તો એ બધા કાલીના ભયથી જ મરી ગયા હતા. અશ્વત્થામાનું કામ આમ સાવ સહેલું થઈ પડ્યું હતું. મરેલાઓને મારવાનું નિંદ્રાંધ અને નષ્ટ સંજ્ઞ લોકોને મારતા કેટલી વાર, કેટલાક તો અન્યને પણ મારી નાખતા હતા. ઊંઘના ઘેનમાં અને ગભરાટના આવેશમાં કેટલાક છલાંગ મારવા જતા પડી જતા હતા. ભય અને થાકને કારણે કેટલાક ભાગવા જતા ફક્ત ગોર ગોર જ ફર્યા કરતા હતા. કેટલાક પુરુષમ અશ્રુજન અને મૂત્રમ પ્રસૃજન આ રડિયા રમણમાં પોતપોતાને ખીલ્લે બાંધેલ અશ્વ અને હાથીઓ બંધ તોડીને છાવણીમાં દોડાદોડી કરવા લાગ્યા અને તેમના પગ નીચે પણ અનેક છુંદાઈ કચડાઈ ગયા અને ખીલેથી છૂટેલા એ પશુઓની આંધળી દોડાદોડને પરિણામે દૂરની એવી ડમરીઓ ચડી આકાશમાં કે રજન્યા ત્રિગુણોત્તમ રાતનો અંધકાર જાણે બેવડાયો. આમાં કોણ કેવી રીતે બચે? એક જ માર્ગ હતો, નાસી છૂટવાનો, શિબિરમાંથી નીકળી જઈ બહાર સલામતી શોધવાનો. પણ શિબિર દ્વાર પર તો કૃતવર્મા અને કૃપ ઊભા હતા. સંહાર સજજ આવે વખતે રહી રહીને સૌને પાંડવો અને ખાસ કરીને અર્જુન અને કૃષ્ણ સાંભળતા હતા. એ પાંચ ભાઈઓ અને વાસુદેવ જો અત્યારે હાજર હોત તો આ છાવણીમાં તો આવું કંઈ ન જ બનત. અસાનિધ્યાત પાંડવનામ, પાંડવોની ગેરહાજરીને કારણે જ આવું બન્યું. તેમને થયું હતું કે અશ્વત્થામાં તો શું પણ યક્ષો ગાંધર્વો રાક્ષસો અને અસુરો સૌ સામટા ચઢી આવે તો પણ શ્રીકૃષ્ણ જેમના રક્ષણહાર છે એવા પાંડવોને કોણ હરાવી શકે? ગોપ્તાયશ્ય જનાર્દન, પાંડવોના સર્વનાશી પોતાની પ્રતિજ્ઞા આમ પૂરી કરીને અશ્વત્થામાં જેવી ચૂપકીથી છાવણીમાં દાખલ થયો હતો તેવી જ ચૂપકીથી બહાર નીકળી ગયો. કૃપાચાર્ય અને કૃતવર્માને તેણે પોતે કરેલ પરાક્રમ વર્ણવી બતાવ્યું અને તેમણે પણ તેના કાનમાં પ્રિય શબ્દો સંભળાવ્યા. આચાર્યવતુ અને અન્યને અભિનંદન આપતા તેઓ દુર્યોધન પાસે જવા ઉપડ્યા. જો એ જીવતો હોય તો તેના કાનમાં પણ અમૃરેડવા. સંજયને મોહેથી અશ્વત્થામાના આ પરાક્રમની વાત સાંભળતા સાંભળતા ધૃતરાષ્ટ્રને પણ તેના પ્રત્યે જુગુપ્સા ઉત્પન્ન થઈ હોય એમ લાગે છે. અશ્વત્થામાના નિશા નિકંદનને ક્ષુદ્ર વિશેષણ વડે નવાતા સંજયને એ પૂછે છે, આ ક્ષુદ્ર કાર્ય અશ્વત્થામાએ મારા પુત્રના મૃત્યુ પછી કર્યું, તે જીવતો હતો ત્યારે કેમ ન કર્યું? ધૃતરાષ્ટ્ર પૂરેપૂરો વાસ્તવદર્શી છે. અધર્મ ગણાતું કાર્ય પણ નકામું શું કામ કરવું એવો તેનો મત છે. પણ ધૃતરાષ્ટ્રે એ ભૂલી જાય છે કે અશ્વત્થામાએ ક્ષુદ્ર કાર્ય તેના પુત્રને વિજય અપાવવા માટે નથી કર્યું, પણ પોતાના વહેનની તૃપ્તિને અર્થે કરેલ છે. પણ સંજયનો જવાબ ધૃતરાષ્ટ્રની અશ્વત્થામાની શક્તિ વિશેની રહીશય શંકાઓને પણ નિર્મૂળ કરે એવો છે. અશ્વત્થામાએ આવું કરવા ધાર્યું હોત તે કહે છે તો પણ ન કરી શકત. આ તો કૃષ્ણ અને સાત્યકી અને 5 પાંડવો છાવણીમાં ન હતા એટલે તે ફાવી ગયો.